એને હંમેશા આનંદમાં રહેવું પડે. ક્યારે પણ ક્લેશ થવા દેવો જોઈએ નહીં, બસ હંમેશા આનંદ આનંદ આનંદ. આપણા વેદોની અંદર પણ ઋષિઓએ કહ્યું આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત, આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે એમ તું જાણ, સમજ. એટલે આ પદ આ ભજન વેદ અને ઉપનિષદનો સાર છે, તત્વ છે. પણ સુખસાગર મહારાજે સ્વયં પોતાના શ્રીમુખે ઉપદેશ્યું છે અને એનાથી આ પદ આ ભજન તૈયાર થયું છે. આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત. વિષ્ણુ સહસ્ત્ર ની અંદર પણ 1000 નામમાં કહ્યું કે આનંદો નંદનો નંદ, આનંદનો પિતા એ પરમાત્મા છે. આનંદો નંદનો નંદ એ પરમાત્મા પણ આનંદનો પિતા છે. તાત્પર્ય એ પરમાત્મા નો પુત્ર સંતાન એ આનંદ છે. તો અહીંયા મહારાજશ્રીએ કહ્યું આનંદનો અનુભવ કેવો હોય, પ્રસન્નતા, સુખ, શાંતિ, સરળતા, સાહજિકતા, આ છે આનંદના અનુભવ. પણ એ આનંદના સ્થાને ક્લેશ હોય તો કોઈ અનુભવ મળે ખરો? કોઈ આનંદ, કોઈ દુઃખ, ક્લેશ, રડવાનું, દુઃખી થવાનું, તો એનાથી માણસ ક્યારે પણ સ્વસ્થ થતો નથી. અને સ્વસ્થ એટલે સ્વ અને સ્થ બે શબ્દો છે, બે જોડાક્ષર છે. સ્વ એટલે પોતામાં અને સ્થ એટલે સ્થિર થવું. પોતાની અંદર સ્થિર થવું એનું નામ સ્વસ્થ. પણ પોતામાં સ્થિર પછી ભય મળશે. પોતામાં સ્થિર થવું એનો અર્થ સ્વસ્થ. પણ કે સ્વસ્થ છો ને એટલે પૂછે તબિયત પૂછી, હા બરાબર છે એમ કહી દીધું. પણ એ સ્વસ્થતા જયારે શરીર બહુ પીડા આપે, બહુ દર્દ કરે, અસહ્ય વેદના ઉત્પન્ન થાય ને, ત્યારે માણસ સ્વસ્થ ન રહી શકે. એ શરીર અસ્થ બની જાય. શરીરની પીડા એને જંપવા ના દે, એને શાંતિ ના મેળવા દે, એ સુખી ના થાય. તો સ્વસ્થનો અર્થ જ સ્વસ્થની વિભાવના, એટલે પોતાના સ્વસ્વરૂપની અંદર સ્થિર થઈ જવું છે. અને સ્વસ્થનો બીજો લૌકિક અર્થ છે આરોગ્ય, કે તમારું આરોગ્ય તો સારું છે ને, સ્વસ્થ છો ને, એ લૌકિક ભાવ છે. પણ સ્વસ્થ શબ્દનો સાચો અર્થ આત્મસ્થ થવું. સ્વ એટલે આત્મા, અને આત્માની અંદર સ્થિર બેસવું. પણ જયારે શરીરમાં રોગ હોય, પીડા, દર્દ હોય ને, ત્યારે માણસ સ્વસ્થ નથી રહી શકતો. એટલે કે ભાઈ સ્વસ્થતા હમણાં નથી, હમણાં શરીરની અંદર સ્થિરતા છે, આત્મામાં નથી. અને શરીર પજવ્યા જ કરતું હોય, પજવ્યા જ કરતું હોય, હેરાન કરતું હોય, દુઃખી, અશાંતિ, તો એને આનંદનો અનુભવ ક્યાંથી મળવાનો? આનંદના અનુભવમાં હંમેશા રહીએ, ભલે શરીર જે થતું હોય, જે કહેતું હોય, ભલે કે, પણ આપણા સ્વસ્વરૂપથી બહાર નીકળવું નહીં. રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, આપણે મહારાજશ્રી, શરીરની પીડા, વેદના, એટલું દર્દ થાય કેન્સરનું ને, પણ પોતે બીજાની સાથે વાત કરે ત્યારે હસતા હશે કે શરીર છે જ નહીં, શરીરનું કામ કરે છે, હું મારું કામ કરું છું, ભલે શરીરને પીડા થતી મારે શું. નારાયણ સ્વામી અહીંયા રહેતા એક સંત, એમને ઓપરેશન કરવાનું હતું, તે દાડે મિશનની એક જ હોસ્પિટલ હતી, ડોક્ટર જોઈ ગયા, કે કરી નાખો જે કરવું હોય. તો કે ના, તમને શીશી સાથે શીશી કેમ ઉગાડવાની? એનો દર્દ ના થાય એટલે કશું નથી થવાનું. તમે કરી ડોક્ટરે એમની હઠનો સ્વીકાર કરી લીધો, યોગી હઠ હતી. ત્યાં પેલો ઓપરેશન કરે ને પોતે બેઠા બેઠા જોયા કરે આખું છે, સહેજ સંસ્કારો બતાવ્યો નથી. એ થયું આમ સહેજે આજકો પણ ના લાગે, એટલે સંસ્કારો ખેંચાય તો ખરો ને થોડો. કઈ પણ વેદનાને પોતાનામાં એને નોંધ લીધી નથી. એનું નામ છે શરીરની છતી પીડાએ એ પોતે સ્વસ્થ. પણ રોગી સાધુ સંતો મહાપુરુષોનો અનુભવ છે કે જયારે શરીર અત્યંત પીડા આપતું હોય ને ત્યારે સ્વસ્વરૂપ ભૂલાઈ જાય છે. રમણ મહર્ષિને ચાર ચાર ઓપરેશન કેન્સરના થયેલા, છતાંય કોઈ પ્રશ્ન પૂછે ને સત્સંગ ચાલતો હોય તો એટલી જ સ્થિરતાથી, એટલી જ સ્વસ્થતાથી શરીરની પીડા છે તે થયા કરે એક બાજુ, અને સત્સંગમાં એટલી સરસ રીતે આમ સત્સંગનો દોર ચાલતો હોય તો બધાને એમ થાય ઓહો. મહર્ષિ આજે કેટલો સરસ જવાબ આપ્યો, કેટલી સરસ ઊંડાણની વાત કરી, કેટલું ચિંતન. અરે પણ એક બાજુ શરીરમાં આટલી પીડા થતી હોય ચિંતન થાય ખરું? શરીર ચિંતન થવા જ ના દે. પણ એ મહાપુરુષોની શરીરથી અલગ સ્થિતિ, આત્મસ્થ સ્વસ્થતા છે. અને જ્યાં સ્વસ્થતા હોય ત્યાં જ આનંદની અનુભૂતિ થાય. આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત, આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે એમ તું જાણ. તો અહિયાં જે મહારાજે પણ એ જ કહ્યું કે ભાઈ હંમેશા આનંદના અનુભવમાં રહેજો. વેદોનો ઉપદેશ બીજું કોણ કરી શકે? શ્રીમુખથી મહારાજજી સ્વયં જ કરી શકે. એટલે આ તો વેદનું તત્વ અહીંયા ગાડી શ્રીમુખેથી મહારાજશ્રી આપણા માટે મૂકી છે. રહીએ તો મહાસુખી આ થઈ જાય. જેમ આનંદમ બ્રહ્મિતિ વિજાના તેમ કહ્યું એમ તત્વમસી, તે જ તું છું બીજો નહીં. એ રીતે રહીએ તો મહાસુખિયા થઈએ. નાનું સરખું કટકો બટકો સુખ નહીં, અનંત સુખ, અનંત સુખની પ્રાપ્તિ. રહીએ તો મહાસુખિયા થઈએ. જે કઈ ક્ષણ બે ક્ષણનું સુખ હોય એ સુખ નહીં, એને શાશ્વત સુખ કહેવાય. શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શરીર નાશ પામે તો પણ આત્માનું સ્વરૂપ, આત્માની સ્થિતિ, આત્માનો આનંદ એ ક્યારેય પણ નાશ થતો નથી. ન હન્યમાને, ન હન્યતે હન્યમાને શરીરે. શરીરને ઘા પડે, શરીર મૃત્યુ પામે, હણાઈ જાય તો પણ એ આત્માનો આનંદ ક્યારેય હણાતો નથી. તો એ રીતે રહીએ તો મહાસુખિયા થઈએ, પરમ સુખ જેને કહેવાય, જેને બ્રહ્માનંદનું સુખ કહેવાય, એ મહાસુખને કહ્યું અહીંયા. જો આનંદના અનુભવમાં સતત અનુભૂતિ એની અંદર સ્થિતિ રહે, પરમાત્માના આનંદની સ્થિતિની સાતત્ય બની રહેવું જોઈએ, સતત બની રહેવું જોઈએ, તો જ મહાસુખની અંદર પ્રવેશ થઈ શકે. સુખ સાગર મહાસુખમાં રહેજો રે એમ મહારાજશ્રીએ કહ્યું, પણ પોતાને જ સંબોધીને કહ્યું સુખ સાગર મહાસુખમાં રહેજો. સામાન્ય લૌકિક દુનિયાના સુખમાં નહીં, ઇન્દ્રિયોના ભોગો સુખમાં નહીં, રહેજો તો મહાસુખમાં રહીએ. રહીએ તો મહાસુખિયા. જો એ આત્માની અનુભૂતિમાં હંમેશા સ્થિર રહીએ ને તો જ મહાસુખિયા. આપણા જેવો કોઈ સુખી નહીં બીજો. જેણે આત્મસુખની અનુભૂતિ કરી છે એના જેવો આ દુનિયામાં કોઈ સુખ્યો નહીં ને. પછી રિલાયન્સ નો મેનેજર હોય, માલિક હોય, કે પછી અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય, એ આ મહાપુરુષના જેટલો સુખ્યો નહીં. એ રાજાનો રાજા, મહારાજા. પેલા તો રાજા કહેવાય અને મહારાજા કહેવાય. કેમ કે મહાસુખિયા છે. એ સ્થિતિમાં રહેનાર ને માટે કહ્યું કે શ્રી મુખે કહ્યું, મહારાજી આ રીતે જે રહે છે એ મહાન સુખી થાય છે, એને મહાન સુખની પ્રાપ્તિ થાય છે. ગુલતાન પદવીમાં ગઈએ, બસ એને ગાયા જ કરો, ગાયા જ કરો, એ સુખને બસ વાગોળ્યા જ કરો, એનો એનો રસાસ્વાદ ચાખ્યા કરો. પણ કેવી રીતે? ગુલતાન મસ્ત કવા મોજમાં. કોઈ રસ્તે જતા કોઈ બેઠાનું પૂછે, સૌરાષ્ટ્રમાં પૂછે, કાં ભાઈ? કે મોજમાં. હું આલે કે મજામાં. એનો લેકો જેવો હોય તો અહીંયા આગળ ગુલતાન પદવીમાં ગઈ, બસ એ રીતે છે. ચિલમની બે પાંચ ફૂંકો માર્યો હોય, ગરમી માથે ચડી લીધી હોય, પછી શું વ્હાઇટ હાઉસ ખરીદવા આવ્યો છું, વેચવું છે તમારે, એમ જ વાત કરે છે. પણ એ નશાની વાત છે. રાષ્ટ્રપતિ ભવન કેટલામાં આપવું છે બોલો? ચાલ કે તને આપી દે જેલમાં પૂરે. પછી હવાર કેસ ચાલે, પૂછે હું તો બોલ્યો જ નથી, મને ખબર નથી. પણ પેલી મોજ હતી નશાની, એમાં બોલાઈ ગયું. એમ આત્મસુખની મોજ હોય. ગુરુ નાનક દેવજી એક બહુ સરસ દોહો બોલ્યા છે, નામ ખુમારી નાનકા ચડી રહે દિન રે. બસ આ સ્વસ્વરૂપની મસ્તી અને ખુમારી એવી ચડી રહે, રાત દિવસ ચડી રહે, ઉતરે જ નહીં. ચડી બ્રહ્મ ખુમારી ન ઉતરે, પુનિત મહારાજ. બસ એ બ્રહ્મની પ્રાપ્તિનો આનંદ આમ ખુમારી આમ ચડી ગયો. જેમ કે કઈ કહીએ ને, તારી ખુમારી મૂકી દે એક બાજુ, કઈ કઈ થયા છીએ ચળભળ થઈ તો ભૂલ નાખે ને, રેવા દે રેવા દે ખુમારી. પણ એ ખુમારી છે ભૌતિક, લૌકિક અને સંઘર્ષવાળી. પણ આ બ્રહ્મ ખુમારી રહીએ તો ગુલતાન પદવીમાં ગઈએ એવી મોજ. એમ પુનિત મહારાજ કહે ને, લાગી બ્રહ્મ ખુમારી ન ઉતરે, એનો નશો આટલો ના ઉતરે, જીવતા સુધી ના ઉતરે, જેણે એ પદની, આત્મપદની, આનંદના પદની અનુભૂતિને પ્રાપ્તિ કરી લીધી, પછી પાછો ના હટે, પોતાની મસ્તીમાં જ દુનિયાને જે કરવું હોય તે કરે. પેલો તત્વચિંતક હતો ને, એની પાસે જઈને ઉભો, સમ્રાટ ઉભો, માગી લો કઈ, એની હામું જોયા કર્યું. શિયાળાના દિવસોમાં તડકે બેઠેલા હતા તત્વચિંતક, એટલે પેલા સમ્રાટે બીજી વાર કહ્યું કે જે કંઈક માગી લો, હું સમ્રાટ છું, મારું આ નામ છે. આગો કહી છે, તડકો આવવા દેવી, અરે હું સમ્રાટ છું કે બસ માગી લીધું તારી પાસે મજૂર. આખું મારી કંઈક કંઈક આપી દેવા માટે તૈયાર હોય સમ્રાટ તો. ખુમારી એનું નામ, મોજ કહેવાય જેને. આમ ઓરો રે એમ કહી દે, આગો ખસ. તો ગુલતાન પદવીમાં ગઈએ, બસ એ જ રીતે સતત હંમેશને માટે માનસિક સ્થિતિ એ રહેવી જોઈએ. ક્યારેક પણ શરીરની, શરીરના વ્યવહારની કે પરિવારની કે દુનિયાની કોઈ પણ દુઃખની સ્થિતિનો સ્પર્શ સહેજે થાય નહીં. મનને કેળવવું પડે હા, એ સમજણ પડે. અને એટલે તો પદમાં કહ્યું ને, મન લઈ જ્ઞાન જળે ધોજો રે, મેલું રે મન સત્સંગે ધોજો રે, એમ કહ્યું છે આ પદમાં છે. તો એ સ્થિતિની અનુભૂતિ કરવી હોય, એ સ્થિતિ મેળવવી હોય ને, તો પહેલા તો સત્સંગ કરવો પડે. સત્સંગ વગર તો અજ્ઞાનનું અંધારું ખસવાનું નથી. અજ્ઞાન અંધારું ગયું, ગુરુ ગમે અજવાળું થયું. ગુરુગમ એ જ સત્સંગ. જેમ જેમ સત્સંગ થતો જાય એમ ગુરુની જ્ઞાનની સમજણ પડતી જાય, જીવનમાં ઉતરતું જાય, અનુભવાતું જાય, તેમ તેમ એ અવસ્થા આવે અને ગુરુગમની પ્રાપ્તિ કહેવાય. એને તો એ ક્યારે મળે? સત્સંગમાં બેસો ત્યારે. અને મનનો મેલ બીજા કશાયથી ન જાય, તીર્થથી એ ના જાય, દેવદર્શનથી એ ના જાય, પણ ગુરુ મહારાજ પાસેથી સત્સંગ મળે અને સત્સંગથી જ મનનો મેલ ધોવાય. એકલી સેવાથી મનનો મેલ નથી ધોવાતો, એમાં સત્સંગ ભળે. સેવા ને સત્સંગ બે ભેગા થાય ને તો જ મનનો મેલ ધોવાય. જે મહારાજે પોતાના શ્રીમુખે કહ્યું છે કે આત્મદર્શન પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તો એમાં પણ સેવાની જરૂર છે. નિષ્કામ કર્મ બિસ્તા હતા. કોઈ પણ નિષ્કામ કર્મ કરો, સેવા કરો અપેક્ષા વગરનું, કે એમાં કોઈ સ્વાર્થ ના હોય, કોઈ સંબંધ ના હોય, માત્ર સેવા કરવી છે, તો એના માટે ભગવાને ગીતાની અંદર પણ બહુ સરસ વાત કરી. યસ્તુ કર્મ ફલત્યાગી સત્યાગી અભિધીયતે. કર્મ કરે પણ એની ફળની અપેક્ષા ન રાખે એનું નામ ત્યાગી. કર્મ તો છોડી શકાવો નથી. જ્યાં સુધી શરીર છે, શરીર યાત્રા આપી જતે ન પ્રસિદ્ધિ અકર્મ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સંપૂર્ણપણે તમે કર્મ છોડી શકવાના નથી. કંઈક ને કંઈક થયા કરશે, કંઈક ને કંઈક કર્યા કરીશું, કર્યા કરીશું. તો પછીથી નિષ્કામ કર્મ કરો તો પણ એ ન કર્યા બરાબર છે, આપણો તો કોઈ સ્વાર્થ નથી. તો એના માટે કહ્યું કે શુદ્ધ અંતઃકરણ હશે ને તો જ પરમાત્મા સુધી પહોંચી શકાશે. પરમાત્મા સુધી પહોંચવા માટે અંતઃકરણની શુદ્ધિ જોઈશે અને અંતઃકરણની શુદ્ધિ ક્યારે મળશે? નિષ્કામ કર્મ થી. અકિંચન કાર્ય સેવા કરો તો અંતઃકરણ શુદ્ધ થશે અને અંતઃકરણ શુદ્ધ થશે તો પરમાત્માના દર્શન થશે. તો એ ક્યારે થશે? સત્સંગ મળે તો જ. સઠ સુધ રહી સતસંગતિ પાય. સઠમાં સઠ માણસ, દુરાચારીમાં દુરાચારી માણસ, સત્સંગ મળે તો એ પલમાં પીર થઈ જાય. સત્સંગ એને એને પરિવર્તન કરી જ નાખે. એનું અંદરથી અંતઃકરણ બોલતો હોય એને બી આ ખોટું છે, હવે મારાથી મારે ન કરવું જોઈએ, કારણ કે સત્સંગ આટલું સમજાવતું હોય. તો એના માટે કહ્યું કે મેલું રે મન સત્સંગે ધોજો, મન લઈ જ્ઞાન જળે ધોજો. સાચી સમજણનું જળ લઈ મન ધોજો. મન કોઈ ડિટર્જન્ટથી, કોઈ સાબુથી, કોઈ કેમિકલથી, ગંગાજળથી એ નહીં ધોવાય. મન તો મન તીર્થના જળથી ધોવાશે નહીં. મનને તો મન તો સત્સંગનું જ્ઞાન જળ જ ધો. જ્ઞાન જળ જ એને સાફ રાખી શકે મનને. સાબુની માફક બધો મેલ કાઢે, બધી કુવૃત્તિઓ કાઢે, બધા જ અમર્ષ કાઢી નાખે. અને એ રીતે મન જ્યારે સત્સંગમાં આવે અને સત્સંગ દ્વારા ગુરુગમની અનુભૂતિ થાય, પ્રાપ્તિ થાય, ત્યારે જ આનંદ અનુભવમાં રહીએ. તો જ આનંદની અનુભૂતિ થાય અને આનંદ સ્વરૂપ આત્મા, આત્માનો આનંદ અને પરમનો આનંદ એ આપણે મેળવી શકીએ. એટલા માટે કહ્યું કે ગુલતાન પદવીમાં ગઈએ રે, ગઈએ તો મહાસુખિયા થઈએ, આનંદ અનુભવમાં રહીએ. જય મહારાજ.